તારીખ 13/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 196 અને 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 144
તેને અભિધાત કરે છે. નીતિ વિભાવ છે, આત્માને રોગ સમાન છે અને નથી. વિભાવ છે એ સ્વભાવભૂત
નથી.
મૂળ સ્વરૂપના કોઈ પણ અવયવ રૂપે નથી. જેમ જ્ઞાન શક્તિ આનંદ શક્તિ એ સ્વરૂપના અવયવો છે, આત્મા પોતે અવયવી છે, એમ વિભાવ છે એ સ્વભાવભૂત નથી, કોઈ અંગરૂપ નથી, કોઈ અવયવરૂપ નથી, પણ એક રોગરૂપ છે એમ બતાવીને પણ એનો આશ્રય છોડાવવા માટે તેને અવધાર કર્યો છે. આશ્રય એટલા માટે છોડાવ્યો છે કે દ્રઢપણે એનો જ આશ્રય કરી રહ્યો છે. શ્રદ્ધા રાગ સાથે ભળેલી હોવાથી રાગ જ સર્વસ્વ પણ એ અનુભવાય છે અને રાગમય પણ જ પોતાનો અનુભવ કરે છે. જી એનો દ્રઢ આશ્રય છે. એ આશ્રય છોડાવવા માટે અભૂતાર્થ એટલે નથી એમ કહીને સ્વરૂપ અપેક્ષા એ તે છે જ નહીં, એનું નાસ્તિકપણું છે. જેમ જગતના અન્ય પદાર્થનું નાસ્તિકપણું છે એમ આનું પણ નાસ્તિકપણું છે. એમ જોરથી એનો નિષેધ કરવો છે. અભૂતાર્થ કહીને જોરથી એનો નિષેધ કરવો છે. સામાન્યપણે એનો નિષેધ નથી કરવો, પણ બહુ જોરદારપણે એનો નિષેધ કરવો છે. એમ એમાંથી ધ્વનિ ઉઠે છે. ત્રિકાળી એક રૂપ રહેનાર દ્રવ્ય સ્વભાવ ભૂતાર્થ છે. ત્રિકાળી એક રૂપ રહેનાર સદાય સદ્રશ સદ્રશ સદ્રશપણે અકબંધ અનાદિ અનંત સ્વસ્વરૂપપણે રહેનાર સ્વભાવ તે ભૂતાર્થ છે. તે છે, તે છે એટલું જ નહીં, પણ તે પ્રગટપણે છે, સ્વાનુભવ ગોચરપણે તે છે અને તે જ પોતાનું ભૂતાર્થ સ્વરૂપ છે, સત્યાર્થ સ્વરૂપ છે. એ સિવાય વિભાવ પોતાનું બિલકુલ સ્વરૂપ નથી. આટલું એના ઉપર વજન દેવું છે. રાગને અભૂતાર્થ કહીને જોરથી નિષેધ કરવો છે. સ્વભાવને ભૂતાર્થ કહીને તેના ઉપર ઘણું વજન દેવું છે અથવા એનો આશ્રય કરવો છે. તેના આશ્રય કલ્યાણ થાય છે. તે પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. સ્વભાવ છે એ પોતે કલ્યાણ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. કોઈ એમાં ઉપદ્રવ નથી, નિરામય સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારનો એમાં ઉપદ્રવ થતો નથી. તેથી એમાં હું પણ કરવું એ એનો આશ્રય છે. સ્વપણે એનો અનુભવ કરવો તે તેનો આશ્રય છે અને એવા પરિણામમાં શાંતિ છે, નિરાકુરતા છે, આનંદ છે, એ જ જીવનું કલ્યાણ છે. તે ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. એવું જે એકાકાર અખંડ ભેદ સ્વભાવ છે એવા ભેદની દ્રષ્ટિમાં ભેદ છે તે પણ અભૂતાર્થ છે, રાગ છે તે પણ અભૂતાર્થ છે. બે પ્રકારે વ્યવહારના વિષયનું સ્થાપન છે, એક ભેદપણે અને એક શુભરાગપણે. અશુભરાગ વ્યવહારમાં નથી આવતો, શુભરાગ વ્યવહારમાં આવરી શકાય છે. ભેદ છે, ગુણભેદ છે, પર્યાય ભેદ છે, એ પણ અખંડ સ્વભાવ ભેદ સ્વભાવની દ્રષ્ટિમાં અવભૂતાર્થ ગણવામાં આવ્યો છે. સમજવા માટે વસ્તુનું સ્વરૂપ અભેદ નહોતું સમજાતું ત્યારે એ સ્થિતિમાં સમજાવવા માટે ભેદ ઉપજાવીને સમજાયું હતું. એમ કહે કે 20 વાળનો આ તાકો છે, કાપડનો તો 20 ખંડ નથી, એમાં 20 મીટરનો તાકો છે, સાંધ કે છે, તો વારે વારે કોઈ સાંધ નથી, 1-1 મીટરથી કોઈ સાંધ નથી, તાકો અખંડ છે. પણ કેટલો લાંબો એ સમજાવવા માટે એ 20 મીટર લાંબો છે અને એનો ભેદ કહેવામાં આવે છે. તો અભેદમાં ભેદ ઉપજાવેલો છે એમ વાત છે. પણ અખંડ સ્વરૂપનો અનુભવ કરતા, ભેદ સ્વરૂપનો અનુભવ કરતા ભેદ નિરસ્ત થઈ જાય છે, ભેદ જણાતા નથી, ભેદનો ભેદરૂપે અનુભવ રહેતો નથી, ભેદનું જ્ઞાન લબ્ધમાં બી રચાયેલું જાય છે, જ્ઞાન અજ્ઞાનપણાને નથી પામતો. આત્મામાં કેવા કેવા ગુણ છે, કેવી શક્તિઓ છે, પર્યાયનું શું સ્થાન છે, ગુણનું શું સ્થાન છે, ધર્મનું શું સ્થાન છે, એવા અનેક પ્રકારના ભેદ પ્રભેદ છે, એનું જ્ઞાન છે, લબ્ધમાં ચાલી જાય છે, એનો ઉપયોગ નથી રહેતો. એટલે કોઈ જ્ઞાનનું અજ્ઞાન થાય છે ને જ્ઞાન મટી જાય છે કે ભેદ ભેદરૂપ જ્ઞાનનો નાશ થાય છે એમ નથી. એનું જ્ઞાન રહે છે પણ તેનો ઉપયોગ નથી રહેતો, એનો અનુભવ નથી રહેતો. ઉપયોગ અખંડ અભેદ સ્વરૂપનો રહે છે અને તે કલ્યાણરૂપ છે, તે જ શુદ્ધિના કારણરૂપ ઉપાય છે. તેથી તેને ભેદરૂપ વ્યવહારને કે રાગરૂપ વ્યવહારને અભૂતાર્થ કહીને તેની દ્રષ્ટિ છોડાવી છે, તેનો આશ્રય છોડાવ્યો છે, તેને ગૌણ કરાવી દીધી છે. અભૂતાર્થ કહો કે પરિહરવા યોગ્ય કહો, અભૂતાર્થમાંથી વિશેષ કાયદો, અભૂતાર્થ કહો કે તેનું વ્યયત્વ કહો, તેનો પરિહાર કરવો છે, એને ગૌણ કરીને એને રાખવો છે. ગૌણપણે પણ એને રાખવો કે નહીં એ પ્રશ્ન નથી, એનો પરિહાર કરાયો છે. જો એકાકાર સ્વભાવમાં એકાકારપણે રહેવાય તો એ જ ઇષ્ટ છે, એથી બીજું કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. કે જે છેલ્લે શુક્લ ધ્યાનની શ્રેણીથી માંડી અને પછી ફેર સિદ્ધાલયમાં સાદી અનંત કાળ પર્યંત જે શુદ્ધોપયોગમાં એકાકારપણે રહેવાય છે, એ સ્થિતિનું અનુમોદન કરવામાં આવે છે. ભંગભેદમાં જવાનું કે રાગના વ્યવહારમાં જવાનું જરા પણ ઇષ્ટ નથી, તો એનો નાશ કરાવી દીધો છે. પરિહાર કરો એટલે નાશ કરવો, પરિહાર કરવો એટલે છાંડવું, છોડવું, એનો ત્યાગ કરવો, વ્યય કરી નાખવું, એને પરિહાર કહેવામાં આવે છે. એટલે અભૂતાર્થ કહો કે પરિહરવાયોગ્ય કહો, બંને એક જ વાત છે. અભૂતાર્થ થઈને એમાં નિષેધનો નિપણાનો એમાં ધંધી છે, એની ઉપાદેયતા જરા પણ કરવામાં આવી નથી. તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ એવું જે વિચ્છાત્વ તે છેડાઈ જાય છે. પ્રથમમાં પ્રથમ આ થાય છે કે જ્યારે ભેદરૂપ વ્યવહારનો અને રાગરૂપ વ્યવહારનો છેદ કરીને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ પ્રભાવ એમ કહ્યું. અશુભને છેદતા શુભને પાળતા મોક્ષ થશે, મોક્ષ સ્વભાવ ઉપજશે એમ ન કહ્યું, પણ તે શુભાશુભ છેદતા ધ્યાન નથી જતું, અનુયાયી વર્ગ મોટો છે કૃપાળુદેવનો, પણ ત્યાં જે ભક્તિ અને સદભાવ આવે છે એને છેડવા માટેની આજ્ઞા છે એ ધ્યાન નથી જતું. તે સુભાષું છેદતા એમ કહ્યું છે, એનો છેદ કરવો, પરિહાર કરવો એમ કહ્યું છે. તેનો પરિહાર કરીને, એને રાખીને પોષીને એમ નહીં, તેનો પરિહાર કરીને ખરેખર તો તે મલિન ભાવ સ્વરૂપ હોવાને લીધે, દુઃખરૂપ હોવાને લીધે એની અરુચિ જન્મે છે પહેલા તો, પછી મિથ્યાત્વનો નાશ થાય છે. પણ મિથ્યાત્વ મંદ થતાં, દર્શન મોહનો અનુભાગ ઘટતા એની અરુચિ થાય છે, રાગની અરુચિ થાય છે, પછી એનો છેદ થાય છે. એની જે ધારાવાહી શૃંખલા ચાલી આવે છે એનો છેદ પડે છે, એક વખત તૂટી જાય છે એ શૃંખલા, અને જીવ શુદ્ધોપયોગમાં લીન થાય છે ત્યારે એને મિથ્યાત્વનો નાશ થાય છે. શુદ્ધોપયોગના કાળે પ્રથમ મિથ્યાત્વનો નાશ થાય છે, અને પ્રત્યેક ગુણ સ્થાનમાં આરૂઢ થવામાં પણ શુદ્ધોપયોગના કાળે જ ઉપર ઉપરના ગુણ સ્થાનમાં જીવ આરોહણ કરે છે, ઉપર ચડે છે ત્યારે પણ શુદ્ધોપયોગનો કાળ છે.
અનુકૂળ પ્રસંગ તો શું આવે છે, અનુકૂળ પ્રસંગ તો શું આવે છે,
કેમ કે કલ્પના કરી રાખી છે, અભિપ્રાય બાંધી લીધો છે કે આવી અનુકૂળતા થાય તો મારા માટે સારું, મને સુખ થાય, આટલી અનુકૂળતા થાય તો મને સુખ થાય. સુખ થતું નથી ત્યાં, પણ સુખ થયો હોવાનું ભ્રમ થાય છે અને ત્યાં છેતરાય છે. કેમ કે આતુરપણે આકુલિત થઈને એની ઈચ્છા હતી કે મને આટલી અનુકૂળતા થાય, ત્યારે તીવ્રતા કઠાઈની થઈને તીવ્રતા દુઃખની થઈ હતી, એ સહેજ બંધ પડે છે. સહેજ બંધ પડે છે, હજી તો દુઃખની સ્થિતિ છે, પણ સહેજ બંધ પડે છે ત્યાં તો એને એમ થઈ જાય છે કે આ હા હું સુખી થઈ ગયો. જે આકુલતાનો નાશ થાય તો કેટલું સુખ થતું હોય, થોડી આકુલતા મંદ થાય તો એને એમ થઈ જાય છે કે હું તો સુખી થઈ ગયો. તો આકુલતાનો અભાવ થાય ત્યારે કેટલું સુખ થાય, આ વિચારવાયું છે. અને એવી મંદ આકુલતામાં સુખી થવાનો ભ્રમ છે, એ ભ્રમ છોડવાયું છે. પ્રથમ વિચાર વડીએ કરીને અને પછી અનુભવ કરીને, પ્રયોગ કરીને એ ભ્રમને છોડવા જેવો છે. અનાદિથી એ ભ્રમની અંદર કસાયેલો છે, તેથી વારંવાર મંદ કષાય કરવા પ્રત્યેનો પ્રયત્ન કરે છે. મંદ કષાય થાય ત્યારે એને તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે કે મેં કંઈ કર્યું. પછી સ્વભાવથી મંદ કષાય કરે, હોય રાજી થાય છે, ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ રૂપ અનુકૂળતા થાય છે ત્યારે પણ રાજી થાય છે. આ બધા એને ધોખામાં નાખનારા પ્રસંગ છે. ધોખો એટલે છેતરાઈ જવાનો પ્રસંગ છે. ખરેખર તો અંદરમાં આકુલતાની હોળી સળગે છે, આકુલતા તો ઘણી છે અંદરમાં, પણ એ આકુલતાને પોતે સમજી શકતો નથી. સુખાભાસ સુખની કલ્પનાને વશ એને આકુલતા સમજાતી, વિકલ્પ માત્રમાં ભક્તિ જેવું ન લાગે, એ પરિસ્થિતિ આગળ જતા ભયંકરતા વિધિ દર્શે લીધી એ વાત નક્કી છે. આકુલતા વિકલ્પમાં આકુલતા રોજ દુઃખ ન લાગે તો એ સ્થિતિ લાંબી ચાલે તો મુશ્કેલી સર્જાશે, આગળ જતા મુશ્કેલી સર્જાશે. આ પ્રસંગમાં આપણે જોઈએ છીએ ને કે કોઈ ખોટી નીતિથી કામ કરે, ભલે એ વખતે ખાસ નુકસાન ન દેખાય, પણ સમજદાર માણસ એમ કહે છે કે ભાઈ આ પોલિસી બરાબર નથી, આ નીતિ બરાબર નથી, આગળ જતા કોઈ બહુ મોટું નુકસાનનો આમાં સંભાવ રહેલો છે, અત્યારે ટેવાઈ ગયેલો છે કે વિકટમાં દુઃખ નથી લાગતો તો કાંઈ નહીં, ચાલે છે આપણી ગાડી, વિકટમાં દુઃખ નથી લાગતો, કાંઈ નથી લાગતો તો નથી લાગતો. આવી પરિસ્થિતિ બહુ ખરાબ છે. પછી એની જે મૂંઝવણ વધશે એ મૂંઝવણ છોડાવવા માટે એની પાસે કોઈ વિચાર શક્તિ નહીં હોય. અત્યારે વિચાર શક્તિ છે, એ શક્તિનો સદુપયોગ કરીને એ શુદ્ધતાના માર્ગે, પરમાર્થના માર્ગે આવી જાય તો આગળ પછી રસ્તો સાફ છે. પણ મૂળ માર્ગે જ ન ચડે અને આ સ્થિતિ લંબાઈ જાય તો એ સ્થિતિમાં આગળ ઉપર બહુ ભયંકર પરિસ્થિતિ છે. હા, ચાલ્યો જાય. પહેલાં તો એને મન છૂટી જાય, મન છૂટી જાય એટલે વિચાર શક્તિ મર્યાદિત છે. કોઈ વિકલ્પ માં એ હોશ કરે છે, ઈચ્છા એને આવે છે, રસ આવે છે. ત્યાં તો કઈ સાવધાની રાખે, સામાન્ય જે વિકલ્પ છે એ વિકલ્પમાં બહુ તીવ્રતા આપવાની નથી. ત્યાં તો કદાચ એ પોતે ન સમજી શકે અને ભાસે નહીં દુઃખ, દુઃખનો ભાવ ન ભાસે. પણ આકુલતા ઘણી વધી જાય, તીવ્રતા જ્યારે થાય ત્યારે આકુલતા વધી જાય, ત્યારે તો છે તે ત્યાં દુઃખ ઘણું વધ્યું, ત્યારે તો એમ માને છે કે સુખ વધ્યું, મને બહુ રસ આવે છે, રાજી રાજી થઈ જાય છે, ત્યારે એને એમ કહે છે કે તને દુઃખ વધે તો ખબર નથી પડતી, તો દુઃખ ઘટે ત્યારે તો ખબર ક્યાં પડવાની છે, મંદાકુરતામાં તો ક્યાં ખબર પડવાની છે. એટલે અવલોકનના પ્રકારમાં એવું છે, અવલોકનના પ્રકાર આકુલતામાં શાંતિ નથી ને શાંતિમાં આકુલતા નથી, બે વિરુદ્ધ ભાવ છે, એકમાં બીજું ન હોય શકે. એમાં શું છે કે એક ગુણના બે વિભાગ જે મોક્ષ માર્ગમાં થાય છે ત્યારે આંશિક આકુલતા છે, આંશિક શાંતિ છે, એવી સ્થિતિ મોક્ષ માર્ગમાં સાધક દશામાં હોય છે. પણ ત્યાંય પણ આકુલતાના અંશમાં શાંતિનો અંશ નથી, શાંતિના અંશમાં આકુલતાનો અંશ નથી. એક હેય છે અને એક ઉપાદેય છે, એટલો ફરક તો ખબર છે. હે ઉપાદેય તો ક્યાંય છે, બંને સરખા નથી, બંને સરખા સ્થાનમાં પણ નથી. અહીંયા તો મુમુક્ષુનો આપણે વિચાર કરીએ છીએ કે મુમુક્ષુ દશામાં તીવ્ર આકુલતા થાય ત્યારે જો એ જાગૃત ન હોય તો પછી મુમુક્ષુ પણ રહી ક્યાં, તો પછી એને મંદ આકુલતામાં તો આકુલતા દેખાવાની નથી. એટલે મંદાકુરતામાં દુઃખ ન ભાસતું હોય ત્યારે કયા રસ્તેથી શરૂઆત કરવી અથવા કઈ જગ્યાએથી શરૂઆત કરવી, કે જ્યારે જ્યારે રસ તીવ્ર થાય, શુભનો કે અશુભ થાય, કોઈ પણ વિભાવ પરિણામનો રસ તીવ્ર થાય ત્યારે તો એ વાત મોટી થઈ જાય છે. અને ત્યારે જો અવલોકનમાં જે હોય તો એ અવલોકનથી તેનો રસ ભંગ કરી શકે છે. જ્ઞાન જ વિભાવને તોડવા સમર્થ છે. જ્ઞાનાદ મોહમ પ્રણશ્યતિ, જ્ઞાન અથવા જ્ઞાનથી મોહનો ક્ષય થાય છે. એ જ્ઞાન છે તે અવલોકન કરનાર જ્ઞાન, એને જોવે છે કે અરે આ તો દુઃખ વધ્યું કે સુખ વધ્યું, કે દુઃખ વધ્યું છે, તરત એનો રસ. પણ એટલું જાગ્રત હોય તો ભાષે, જાગ્રત ન હોય તો એમને બખમમાં જ બધું ચાલ્યું.
બુદ્ધિ ને સંમત કરે ત્યારે આ વાત સાચી હોય, પણ આ જ વાત ભૂલાઈ જાય છે
એટલે કાળજી નથી. અથવા કામ થવું જોઈએ એવી જે જરૂરિયાત, રૂચિમાં જરૂરિયાત થવી જોઈએ. આમ તેનું વચન 250 પ્રથમ રૂચિમાં જરૂરિયાત લાગવી જોઈએ. તો જરૂરત જેની હોય ને એ કામ ન થાય તો આપણું ત્યાં ચટપટી થાય કેમ થશે? તો પછી કામ કેમ થતું નથી? જે કામ કરવાની ઈચ્છા છે, જે કામ કરવા યોગ્ય લાગ્યું વિચાર છે, તે કામ ન થાય તો એનો ખેદ તો પણ ઓછામાં ઓછો થવો જોઈએ. અને ખેદ થાય ત્યારે એને એમ થાય કે આ ખેદ થાય એટલું પણ એમાં ખેદ કરીને બેસી રહેવા જેવું નથી. ખેદ થયો તેથી શું થયું? મારું તો કામ ચાલુ થવું જોઈએ. વ્યવહારમાં શું થાય છે, પ્રેક્ટિકલ લાઈફમાં જે કામ કરવા ધાર્યું હોય એનો વિચાર કરીને કામ ન થાય તો ચલાવી લઈએ છે. વિચાર કરી લીધો એટલે પૂછ્યું એમ છે, કઈ કામ થવું જોઈએ, ગમે તેમ કરીને કામ થવું જોઈએ. કામ ન થાય તો એને જેમ જેમ કામ થવામાં લંબાણ થાય તેમ તેમ એની આકુલતા વધે છે. જે જે કાર્યો કરવાની આવશ્યકતા છે, કરવા જરૂરી છે, ન કરવાથી કેટલાક વ્યવધાન ઉભા થતા હોય, મુશ્કેલીઓ ઊભી થતી હોય, જો કામ સંપન્ન ન થાય તો કેટલીક વિતંબણાઓ ઊભી થતી હોય, અથવા વિતંબણા થવાનો સંભવિતતા દેખાતી હોય, એ કામ ન થાય અને લંબાઈ તો શું પરિસ્થિતિ થાય છે પરિણામની? અનુભવ ગોચર છે ને, સર્વ સામાન્ય બધાને અનુભવ ગોચર છે કે એમ આ કામ કરવા યોગ્ય છે, જો ન થાય તો આગળ મોટી વિતંબણાઓ છે નિગોધ પર્યંતની. તો એને માટે જે આકુલતા થવી જોઈએ, ચટપટી થવી જોઈએ, એ પરિસ્થિતિ જો ઊભી ન થતી હોય તો પહેલી વાતનું જે વિચારમાં ખ્યાલ આવ્યો છે કે આ કરવા યોગ્ય છે, આ કરવું જોઈએ, બરાબર છે, એમાં યથાર્થતા કેટલી? યથાર્થતાનું એ લક્ષણ છે કે એ સંબંધી યુવાકોને આકુલતા એને થયા વિના એની યથાર્થતાનું લક્ષણ છે. પેલું સાંભળ્યું છે, સમજાયું છે, પણ યથાર્થતા નથી. સમજાવવું યથાર્થપણે એક વાત છે અને સમજાવવું અયથાર્થપણે તે બીજી વાત છે. તો અયથાર્થ જ્ઞાન થઈ છે, અયથાર્થ સમજણ થઈ છે. યથાર્થ સમજણને એના અમલીકરણ સાથે સીધો સંબંધ છે. યથાર્થ સમજણને તેના અમલીકરણ સાથે સંબંધ છે. એટલે તો અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ એવી વાત કરી છે કે ભાવ સૂતના અમલીકરણને આરાધના કહે છે. જે શ્રુત છે એનું અમલીકરણ છે. શ્રુત એટલે સમજાયેલી વાત, સાંભળીને સમજાયેલી વાત, એનું અમલ થાય છે ત્યારે શુદ્ધિ સ્વરૂપ થાય છે. અને એ પદ્ધતિ છે કાર્યની, એ પદ્ધતિ છે. એટલે ઘણી દરકારથી, ઘણી સાવધાનીથી, અને અત્યંત જરૂરી છે જગતમાં અત્યાર સુધી જે જે વાતો, જે જે પદાર્થો, જે જે પ્રસંગની જરૂરિયાત ભાષે છે, એ સર્વથી સર્વોત્કૃષ્ટ સ્થાને એવી જરૂરિયાત છે એટલી પ્રાયોરિટી આપ્યા વિના પરમ હિતનું કારણ છે, પરમ હિતનો તક મળી છે અને પરમ હિતનું કારણ શ્રીમાનની જરૂર છે, આ બે વાત એને સમજાય તો તક જતી કરે નહીં અને કારણને સેવ્યા વિના એ ન હોય અને જીવ ઉપર ઉપરથી ચાલે એ ઠીક છે. વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ, આપણે ત્યાં જરૂર કરીએ છીએ, તો બધું બેસે છે, એવું ચાલતું નથી. આ માર્ગમાં એવું ચાલતું નથી. આપણા સમાજમાં નથી એવા બીજાઓને કેટલી છાપ પડી છે કે આ લોકો ખાલી વાતો કરવા ભેગા થાય છે. મને ત્યારે શું થયું કે ચાલો આપણે વાંચન કરો, વિજ્ઞાન આવે, કોઈ સમારોહ હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ પ્રસંગ હોય, શું કરો કે ચાલો ભાઈ ભેગા થઈને શાસ્ત્ર વાંચન કરો, કોઈ વિદ્વાન હોય, કોઈ પંડિત હોય, વાંચન ચાલુ થાય. વાંચન કર્યું એટલે જાણે આપણે કાંઈક કર્યું, એવું ચાલતું નથી. એ તો છાપ પડી ગઈ છે કે આ બધા વાતો કરે છે, વાતોડિયા ભેગા થાય છે, એમ વાતે બડા નહીં થાય અને વાતે પેટ ભરાશે નહીં. વાતથી બડા નહીં થાય, બડા નહીં થાય એટલે પેટ નહીં ભરાય. એમાં સાવ તથ્ય નથી, એવું કઈ નથી વિચારવા જેવું. એવું થઈ ગયું છે, થઈ ગયું હોય તો ભલે ગમે તેના માટે થઈ ગયું હોય, આપણા માટે ન થવું જોઈએ. આ કાળજી લેવા જેવું આપણે એ રીતે નથી. આપણને જે તક મળી છે અને આપણને જે પરમાર્થ અનંતકાળમાં ધ્યાન ઉપર લક્ષ ઉપર જે વાત નથી આવી, એ આજે ગુરુદેવની કૃપાથી એ વાત લક્ષ ઉપર જો આવી છે તો હવે એનો લાભ ન મળે એ રીતે છૂટી જાય તો એના જેવો કોઈ બીજો અફસોસ નથી. એ તો કાંઠે આવીને ડૂબવા જેવું છે. ડૂબે એટલા પાણીમાં તો કોઈ ડૂબે, પણ કાંઠે ન ડૂબે એટલા પાણીમાં કોઈ ડૂબે તો બધી ખરાબ પરિસ્થિતિ કહેવાય. તો એ ક્યારે ડૂબે છે કે જીવ સરાસર એની ઉપેક્ષા કરે છે ત્યારે. આવો પારમાર્થિક વિષય, જીવનું અનંત કલ્યાણ થઈ જાય એવો વિષય અને આવી સારી સુંદર રીતે સ્પષ્ટ રીતે સામે આવે અને જીવ બીજા કાર્ય વર્ષ ઉદય વર્ષ આત્મામાં રહેલી, આત્મ સ્વરૂપમાં રહેલી અસાધારણ શક્તિનો પુરાવો છે. અહીંથી શક્તિનો પરિચય થાય છે કે એક વખત પણ જો મૂળ છેડાઈ જાય તો એ સંસાર ફરીને પાંગરે એવું બનતું અને જીવ શાશ્વત પરમ સુખનો માર્ગ પામે છે. પછી તે જીવ શાશ્વત પરમ સુખનો માર્ગ પામે છે. હવે પડવાની વાત આવે છે ને, પણ એ કઈ પડીને કાયમ સંસારમાં રખડશે
નહીં.
જ્યારે કોઈ પણ જીવને પ્રથમ ઉક્ષમ સમય દર્શન થાય છે ત્યારે તે જીવનો વધુમાં વધુ અર્ધપુત્ર પરાવર્તનનો કાળ મર્યાદિત થઈ જાય છે. અનંતકાળ એને મળતો નથી અને એ પડે તો એટલો બધો લાંબો કાળ છે. જો પડે નહીં તો સાધક દશામાં અસંખ્ય સમયની અંદર જીવ સાધક દશા પૂરી કરે છે. સાધક દશામાં અનંત સમયો નથી, પણ અસંખ્ય સમયની અંદર સાધક દશા પૂરી થાય છે. ચાહે 33 સાગરોપમનું આયુષ હોય તો પણ અસંખ્ય સમયથી વધારે નથી. 2-4-6 ભવ હોય તો પણ તે અસંખ્ય સમયથી વધારે નથી. ભગવાન મહાવીર સ્વામીને 10 ભવ હતા,
દસ ભાવ થયા, સમીર દર્શન થયા પછી
દસ ભાવ
થયા, વધુમાં વધુ 15 થાય છે, એ તો ઉત્કૃષ્ટ મર્યાદા છે. પણ સામાન્યપણે 2-4-6 ભાવમાં ફેંસલો થઈ જાય છે, જીવને પરિપૂર્ણ સ્થિતિની પ્રાપ્તિ થઈ જાય છે. 2-4-6 લાંબો કાળ બહુ લાગતો નથી, પણ એ કાળ છે એની કોઈ ગણતરી કરવા જેવું નથી. કેમ કે અનંતકાળ ભૂતકાળમાં જે તે કર્યો છે, અનંતકાળ હજી કોઈ કાળનો છેડો નથી, કાળનો કોઈ ખૂણો નથી, ક્યારેક ખૂટવા નથી એ પ્રશ્ન નથી. એટલે કાળનો કોઈ ખૂટો નથી. એમાં આજે વચ્ચેની ગણતરી છે એ નગણ્ય પરિસ્થિતિ છે, નહીં ગણવા યોગ્ય પરિસ્થિતિ છે. એનો કાંઈ હિસાબ કિતાબ બહુ વિચારવા જેવો નથી. કાંઠે એક મેં પાણીમાં કોઈ ડૂબે ત્યારે તો શીર્ષાસન કર્યું હોય તો ડૂબે,
બરોબર.
કાંડા દૂધ પાણીમાં ક્યારે ડૂબે? ડૂબી શકાય એવી પરિસ્થિતિ નથી. પણ જીવ કાળ ઊંધો થઈ જાય, ઊંધાઈ પૂરી થઈ જાય ત્યારે ડૂબે છે. એટલે જે ઉપેક્ષા છે એ ઘોર ઉપેક્ષા છે, અને એ પરમાર્થની ઘોર ઉપેક્ષા થાય ત્યારે જીવ ડૂબે છે. ઉપેક્ષા નહીં થવી જોઈએ, ખૂબ કાળજી લેવી જોઈએ. ઘણો લાભ છે અને પરમજીત છે એની કાળજી, એની એની એટલી જ કિંમત આવીને લેવાતી જોઈએ, એમને લેવાતી નથી. ઉપર ઉપરથી સમજી લેવાથી એની કાળજી થતી નથી. જીવને કાળજી ત્યારે જ થાય છે કે જ્યારે એને એની બરાબર યથાર્થ સમજણ આવે છે, ત્યારે પછી એ જીવ જગતમાં કોઈની પણ ગણના કરતો નથી, આખા જગતની ઉપેક્ષા કરીને આની અંદર આવે છે. પડી જાય તો ઘણા ભાવ થાય, કારણ કે પછી તો વચ્ચે નિબોધભાઈ પણ જઈ આવે. એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિબોધ ની અંદર પણ અનંતા છે, સાદી મિથ્યા દ્રષ્ટિ. પણ એમાં લાંબો કાળ નથી રહી શકે, જે અનંત કાળ કાઢે છે એ નથી, અનંત કાળ નથી કાઢતો, એમાં જલ્દી છૂટી જાય છે. બીજા નિગોજિયા જીવની જેવી પરિસ્થિતિ નથી થતી, પણ ચાલ્યો જાય ખરો, જવાની પરિસ્થિતિ ખરી. મિથ્યાત્વ અવસ્થા તે મિથ્યાત્વ અવસ્થા છે, અને સમ્યક્ત્વ અવસ્થા તે સમ્યક્ત્વ અવસ્થા છે, એનો ફેર છે. પણ શિથિલ પુરુષાર્થ હોય, 15 ભાવ છે એ કોઈ મોટી વાત નથી, અસંખ્ય સમય છે સરવાળે, એવડી મોટી વાત નથી. અનંતકાળ પાસે એનો કંઈ એવો મોટો પ્રમાણ ગણાય છે એવું કાંઈ ન ગણું. નહીં, શાહીક નથી, શાહીક સંકેતને 3 ભાવ, 3થી વધારે નહીં, શાહીકમાં 3થી વધારે ન થાય, સૌક્ષમ હોય છે, વધુમાં વધુ 3 થાય. તીર્થંકર હતા તો પણ તો વિચારવા જેવો વિષય છે કે આપણે ક્યાં ઊભા છીએ, કેટલું કામ બાકી છે, ઘણું બાકી છે, તો કેટલી ઝડપ કરવી જોઈએ, એ બધું વિચારવા જેવું વિષય છે. એટલે તો શ્રી ગુરુ જગાડે છે, બાયક નિરાતે સૂતો છો, પણ એ સુવા જેવું નથી. તારો સમય જે પસાર થાય છે બહુ કિંમતી સમય પસાર થાય છે અને જાગૃતિમાં આવીને હિતના રસ્તે તું પ્રયાણ કર, એક વખત આરંભ તો કરી જ દે. આરંભમાં મોડું કરે તો એ અમને ઠીક લાગતો નથી. પછી શરૂઆત થયા પછી તો અસંખ્ય સમય છે અને એમાં કાંઈ બીજું થવાનું નથી, પણ આરંભ તો થઈ જવો જોઈએ. એકવાર મૂળ છેદાઈ જવું જોઈએ. જો મૂળ ન છેદાય તો અનંત સંસાર બીજ છે, સત્વ છે, એની જે શક્તિ છે એ મિથ્યાત્મની અંદર ઉભેલી છે. સાદી મિથ્યાત્મા અનંત સંસારની શક્તિ નથી. જો બે મિથ્યાત છે વિશેષ વિચારીએ તો અનાદિ મિથ્યાત્મા અનંત સંસારની શક્તિ છે. સાદી મિથ્યાત્મા અનંત સંસારની શક્તિ ભૂમિકા નો વિષય છે. પછી તો પુરુષાર્થ છે, પુરુષાર્થનું જ જોર છે. મોક્ષ માર્ગમાં જેટલો પુરુષાર્થ ઉગ્ર, એટલી ઝપટ થાય, એટલી કાર્ય સિદ્ધિ વહેલી થાય, એટલું અનંત સુખ વહેલું પ્રગટે. અંદરમાં રહેલા અનંત સુખને વહેલું જગત ઝડપથી પ્રગટ કરે છે, બહાર લાવે છે. ક્યાંય બહારથી તો લાવવું નથી, અંદર છે અને બહાર કાઢે છે. આરાધના કરે એ પ્રકાશ શું છે એનું રહસ્ય એમની તીખી વાણીમાંથી સમજાય છે. ગુરુદેવને પણ પ્રત્યક્ષ તો પરિચય થવાનો મેળ ન મોકો ન મળ્યો. ચક્ષુ ઇન્દ્રિયથી તો આ દેહ દેખાય છે, પણ એમને એ દેહ ન રહ્યો, અક્ષર દેહ રહી ગયો હતો. આ દેહ વિનેશ્વર હતો, ચાલ્યો ગયો, દેખાઈ ગયો, અક્ષર દેહ રહી ગયો હતો. અક્ષરદેવ ઉપરથી પણ જ્ઞાન થયું. દેહની ચેષ્ટાથી જ્ઞાન થાય છે, વિશેષ જ્ઞાનીને તો ભાષાથી પણ જ્ઞાન થાય છે. એ ભાષા ઉપરથી કાઢે છે. પરિણામમાં ઉગ્રતા કેટલી હતી એ ભાષા ઉપરથી કાઢેલી વાત છે. આ અંતરથી અંદરથી આવેલી વાત છે. જોરને ભાષામાં રહેલો જે ધ્વનિ છે, જે ફોર્સ છે, એને તોડી તો આનું નામ પુરુષાર્થ છે, આનું નામ ઝપટ છે. એકાદ ભાવમાં જેને સિદ્ધાલયમાં પહોંચી જવું હોય એની આવી ગતિ હોય એમ થોડી દીધું. નિર્મળ સ્વરૂપ નામનો વિષય છે. આત્મભાવને આત્મભાવથી જોવાનો એ વિષય છે. આત્મભાવ છે એમાં એને આત્મભાવથી જોવે છે. જાત જાતને હારે પહેલી થાય છે. ભલે વ્યક્તિની ઉપસ્થિતિ નથી, જેને ભાવ થયા છે એ આત્મા સામે નથી, પણ છતાં એમાંથી પહેલી પછી ઊભી થાય છે. આટલું માપી છે ને, વાત લીધી છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય, શબ્દો રહી ગયા હોય, અક્ષર દે ચર્ચા થઈ એ વિશે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. ગીતાનો થયો હોય, પૂર્વકાળના જ્ઞાનીનું આયુષ પૂરું થઈ ગયું, સ્વર્ગમાં જાય લાગ્યા, ત્યાર પછી વર્તમાન કાળના જ્ઞાનીને મુખવાણી ઉપરથી ખબર પડે, ભલે 2000 વર્ષ પહેલા કુમકુંદાચાર્ય થયા હોય કે 100 વર્ષ પહેલા શ્રીમુદ્ધિ થયા હોય, પણ મુખવાણીની ખબર પડી જાય. એમ જ્ઞાની પુરુષ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે એ જ વાણી અજ્ઞાનીની હોય તો કેવો, એવી વાણી અજ્ઞાનીની હોય તો ખબર પડે ને જ્ઞાનીની હોય તો ખબર પડે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણી, અજ્ઞાનીની અને જ્ઞાનીની વાણી વિશે તફાવત હોય છે, આશય ભેદ હોય છે. એકમાં અનુભવ સહિત પણ છે, એકમાં અનુભવ રહિત પણ છે, એ તફાવત જ્ઞાની પુરુષ સમજી લે છે. વાણી એવી જ લાગે પણ સમજી લે, ભલે પર્યાયમાં ગમે એટલો નિષેધ કરે તો સમજી લે, એના કરતા વધારે કરે તો સમજી લે. એ તો ખેર છે, એકમાં અનુભવ સહિત પણ છે, એનો અનુભવ રસ ઝળકે છે એની વાણીમાં, અને આની લુખાશ ઝળકે છે એની વાણીમાં, શુષ્કતા ઝળકે છે એની વાણીમાં. તો એથી નિશ્ચયનું જોર મારે, જ્ઞાની નિશ્ચયનું જોર મારે એના કરતા વધારે જોર મારે. જ્ઞાની પુરુષની જ્ઞાની પુરુષની નજર એમાં છેતરાતી નથી, જેમ જે તે વિષયના જાણકાર હોય છે. રેશમના કાપડના વેપારી રેશમના કાપડ લેવા જાય તો આર્ટિફિશિયલ આર્ટ સિલ્ક હોવાની પ્યોર સિલ્ક હોય સમજે કે ન સમજે, વધારે ચમક હોય તો આર્ટ સિલ્ક ને થોડી સમજી જાય કે આ આર્ટિફિશિયલ છે, આ બનાવટી છે, આ ઓરિજિનલ વસ્તુ છે, આ મિશ્ર કરેલી વાત છે, આમાં એક મિશ્ર ધાગો છે, બધું પરખી શકે છે કે એની નજરમાં ભૂલ થતી. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે શું કહે છે આગળ, ભૂતકાળના જ્ઞાનીની આત્મદશા કેવી ઉગ્ર છે, શ્રીમદજી લખ્યું છે પુસ્તકમાં, એક સત્ર આવે છે નંબર મને યાદ નથી. શ્રી કુમકુંદાચાર્ય આત્મસ્થિતિમાં ઘણા સ્થિર હતા, ઠીક આવે છે ને જગ્યાએ, કુમકુંદાચાર્ય આત્મ સ્વરૂપમાં ઘણા સ્થિર હતા. અરે પણ આ 2000 વર્ષ પહેલા તમે વાત તમે કેવી રીતે કરો છો? કુમકુંદાચાર્ય થયા 2000 વર્ષ પહેલા, આ 2000 વર્ષ પછી કહ્યું છે કે કુમકુંદાચાર્ય આત્મ સ્વરૂપમાં ઘણા સ્થિર થઈ ગયેલા હતા. ક્યાંથી કાઢ્યું? કાઢ્યું જ્ઞાનને કાળનો દિવાલ નડતી નથી, જ્ઞાનને કાળની દિવાલ રોકી શકતી નથી એમ એનો અર્થ થાય છે. આ તો મતિ સ્વરૂપની યાદ રહેતા છે, કેવું જ્ઞાનની તો શું વાત થાય. આત્મદશાના તારતમ્ય પ્રમાણે ઉગ્રતા કેટલી છે, મંદ છે, તીવ્ર છે, એની તારતમ્યતા ગણાય છે, એને તારતમ્યતા કહે છે. કે ભૂતકાળના જ્ઞાનીની આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે એની કેટલી તારતમ્યતા હતી, એ પ્રકારની વાણી નીકળે છે, તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે, એ આશય એ તારતમ્યતા સામે બેઠા હોય એમ દેખાય છે. આ મુનિરાજનું વર્ણન કરે છે, ગુરુદેવ મુનિરાજનું વર્ણન કરે છે, સુધીબેન શ્રી વર્ણન કરે છે. તો અત્યારે તો કોઈ ભાવલિંગ સંતને જોયા નથી, સુધીબેન શ્રીનું તો સમજી શકીએ કે એમને સ્મૃતિ જ્ઞાનમાં જાતિપૂર્ણ જ્ઞાનમાં ત્યાં ભાવલિંગ સંતો જોયા છે અને કદી વર્ણન કરી શકે સ્મરણ કરીને. ગુરુદેવને તો જાતે સ્મરણ નામનો ઉપર ભાવનું જે સંતનું વર્ણન કેવી રીતે કરે છે કે જાણે સામે ઉભા હોય અને એમને દશાને જોતા જોતા બોલતા હોય એવી રીતે આપે છે, પ્રવચન આપે છે. શ્રીમદજીએ અપૂર્વ અવસર ગાયું ભાવલિંગ સંત નું વર્ણન છે. જોયા નથી છતાં એ કરી શકે છે. તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. બે વાણી રહી ગઈ કે કહેનાર પુરુષની કેવી દશા હતી એનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લીખો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની સમજવા, કેટલા જ્ઞાની એવા છે એ પ્રકારના નિર્મળતાનું ઘર બનાવ્યા હોય એ પોતાનું કામમાં જ પીડ્યા હોય, બીજો એને વિકલ્પ ન ઉઠે કોઈના વિશે, વિશેષ પ્રજ્ઞાવંત હોય કે મુખવાણી કોઈની રહી ગયું એના ઉપરથી એનું દર્શન માપીને ઝળકી જાય. કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધવીર સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યા છે. વર્તમાન જ્ઞાની પુરુષ એવો શબ્દ લખ્યો છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા જો સર્વજીવને જે સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. સાધારણ જીવો જ્ઞાની અને અજ્ઞાનીઓની વાણીની વચ્ચેનો તફાવત નથી સમજી શકતા, તેથી અજ્ઞાનીની વાણીમાં ભરમાય છે, એ ભ્રમ જે ચક્કરમાં પડે છે અને જ્ઞાનીની ઉપેક્ષા કરીને જ્ઞાનીના સમાગમમાં એ રહી શકતા નથી, આવી શકતા નથી, તો એને નિર્વાણ દુર્લભ છે. કેમ કે આ કાર્યને તફાવત નજર આવવો એ સુલભ નથી, એના માટે યોગ્યતા જોઈએ છે. આપણે જે પ્રશ્ન પૂછો એ આના નાની ને અજ્ઞાની વાણીની આગલા બે પેરેગ્રાફમાં તો ઘણી ચર્ચા કરી. એકસો ને સત્તાણું બોલમાં સમ્યક દર્શનનો સમ્યક મહિમા કર્યો છે. પ્રભાવ આયુષ્યના એક પડખાને વિચારીને આમ તો સમ્યક દર્શન થતાં અનંત ગુણનો શુદ્ધ પરિણામ થાય છે. સર્વ ગુણાંશ તે સમ્યક આત્માના સર્વ અનંત ગુણો છે તે શુદ્ધ પરિણમે છે. એમાં ભિન્ન ભિન્ન ગુણોનું વર્ણન આવે છે. જેમ કે ખજાનો ખુલે ત્યારે એક ખજાનામાંથી રત્નો અને અલંકારો એક પછી એક, એક જુઓ ને એક ભૂલો, એક જુઓ ને એક ભૂલો એવાની કોઈ ખજાનો હોય એવો આત્માના ગુણોનો સુંદર ખજાનો છે. એ ખજાનામાંથી એક એક ખજાનાની વાત, એક એક અલંકારની વાત ભિન્ન ભિન્ન રીતે સુંદરપૂર્ણ મહિમા જ્ઞાનીની દશાનો મહિમા કરતા કરતા બતાવવામાં આવે. સમ્યક દ્રષ્ટિ મનુષ્યને મનુષ્ય ભાવ હોય એવા સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે કે સમ્યક દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે. ચોથા ગુણ સ્થાને અશુભ રાગ છે, પાંચમા ગુણ સ્થાને પણ અશુભ રાગ છે, પણ ઘણો ઘટેલો હોય છે. એમાં જઘન્ય માર્ગ થોડો વધારે હોય તો મધ્યમમાં ઘટી જાય છે, ઉત્કૃષ્ટ માર્ગમાં ગુણ સ્થાને એકદમ ઘટી જાય છે. કેમ કે ત્યાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની તૈયારી થઈ જાય છે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પછી અશુભ રાગ ઉત્પન્ન થતો નથી. પણ ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે. કોઈ એમ કહે કે નથી આવતો, અમને ચોથું ગુણ સ્થાન છે અને અમને અશુભ રાગ આવતો નથી, તો એ વાત સંમત કરવા જેવી નથી. તો મિથ્યા દ્રષ્ટિ હોય, ઘણા શુભ યોગ મારે ત્યાગી હોય અને શુભ યોગ મારે અમને અશુભ રાગ નથી થતો, એ વાત સંભવિત નથી. અને આ તો એક અનાદિ અનંત અનુભવથી અનુભવ સિદ્ધ પ્રસિદ્ધ થઈ ગયેલી ચીજ છે. એમાં કોઈ બીજું બધું મારવા જાય તો એ ફૂલ ચાલે એવું અહીંયા નથી. ચોથા સ્થાને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો મંદ અને શૂન્ય દ્રષ્ટિ મનુષ્યને થાય નહીં. દેવો તો એને અશુભ રાગ આવે છે, પણ એને પણ અશુભ પ્રકૃતિનો અશુભ આયુનો બંધ થતો નથી. મિથ્યાત્વ અવસ્થામાં જ અશુભ આયુ બંધાય. અશુભ આયુ તિર્યંત અને નારકીને અશુભ આયુ કહે છે, દેવ અને મનુષ્યને શુભ આયુ કહે છે. દરેક પ્રકૃતિમાં શુભ અને અશુભના બે ભેદ છે, એમાં આયુષ્કર્મની પ્રકૃતિને પણ બે ભેદ છે, શુભ અને અશુભ. એમાં અશુભ છે એ તિર્યંત અને નારકીનો ભાગ છે, અને મનુષ્ય અને દેવ છે એ શુભ આયુનો ભેદ છે. તો સંયુક્ત અવસ્થામાં અશુભ ઉપયોગના અશુભ રાગના કાળે આયુષ પ્રકૃતિનો અશુભ આયુષનો બંધ થઈ શકે નહીં. અશુભ રાગ એને હોય ખરો, અશુભ ભાવ આવે ખરો, પણ તે કાળે આયુષ્યનો બંધ ન થાય. આ નિયમ છે.
નામ ને ગોત્ર ને એનો બંધ પડે, નામ ને ગોત્ર ને એનો બંધ પડે અશુભ ભાવ.
નામ ગોત્ર માં તે સંયુક્ત અવસ્થામાં ન પડે. આયુષ છે એ નિકાચિત મન છે, એમાં ફરતો નથી. ગતિ ગતિ નથી ફરતે, સ્થિતિ એની ફરે છે પણ ગતિ ફરતી નથી. એટલે અહીંયા જે આયુ લેવું છે ગતિના અભિપ્રાયથી લેવું છે. અશુભ ગતિનો બંધ ન પડે. અશુભ ગતિને અશુભ આયુ હોય છે, કેમ કે એ બે જુદા જુદા નથી રહી શકતા, અને એ નીચે પડે છે. એમાં બધા મતલબ ભેદ પ્રભેદ ઘણા છે, કેમ કે નીચેની નારકીમાં હોય તો એવું બને છે કે એમાં નીચ ગોત્ર પડે છે, મનુષ્યને ન પડે, દેવને ન પડે. છઠ્ઠી સાતમી નારકીમાં કોઈને થાય તો એને અશુભ ગોત્ર બંધાય ખરો. એટલે એમ લેવાય છે કે સાતમી નારકીથી આવે એ ગુણી દશામાં ના આવી શકે, કેમ કે નીચા ગોત્રમાં પણ હોય ખરો એ, તો નીચા ગોત્રમાં ગુણી દશા નથી ઉત્પન્ન થતી. પાસે નીચ ગોત્રમાં ચાંડાળને સંયુક્ત દર્શન થાય પણ ગુણી દર્શન નથી. ગુરુપદ ન આવે, ગુરુપદ એ ગુરુપદ છે, કોઈ ચાંડાળ ગુરુ હોય નથી. એના ભેદ પ્રભેદ ઘણા છે, એને એક લાકડી રાખી કઈ એવું નથી. એના ભેદ પ્રભેદમાં જવું પડે, ક્યાં કેમ હોય, ક્યાં કેમ હોય, ક્યાં કેમ હોય. અહીંયા એટલા માટે મર્યાદિત વાત છે કે સમ્યક દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે ખરો, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો બંધ થતો નથી. એને કુગતિ બંધાતી નથી. કેટલોક જે પ્રકૃતિનો બંધ વિચ્છેદ ગયો છે 41 પ્રકૃતિનો, એમાં અશુભ ગતિ, અશુભ આયુ, ત્રિવેદ, તપોસક વેદ એ બધું એની અંદર આવી જાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, નીચેનો દેવલોક નહીં. અહીંથી અહીંયા તો એટલા શુભ યોગ નથી, દ્રષ્ટિ હોય છે. અહીંયા દ્રષ્ટિ આકાર એટલો શુભ યોગ નથી હોતો. અશુભ યોગ ગ્રસ્ત અવસ્થામાં અનેક પ્રકારે હોય છે, વેપાર ધંધો, કુટુંબ પરિવાર, તો પણ જાય વહીમાં નહીં. ભગવાનવાસી નિયંત્રણ ન થાય, દેવગતિમાં જાય એટલું જ નહીં, નીચેના જે લોકમાં જાય, ભગવાનવ્યાસી નિયંત્રણમાં ન જાય. નિયંત્રણ તો ખેર બહુ ખરાબ પરિસ્થિતિ, પણ ભણવ્યાસી માં ના જાય, વૈમાનિક દેવમાં જ જાય. એથી નીચેના દેવમાં જાય
નહીં.
હા, ચોથો સંસ્થાન બરાબર ચાલુ રહે છે, ત્યાં ધર્મદશા ચાલુ રહે છે, એની વાત છે. પડી જાય છે એની વાત નથી, સમ્યક દ્રષ્ટિ છે તેની વાત છે, ખાય છે એ સમાધિ મરણે દેહ ત્યાગ કરે છે અને વિમાની દેહમાં ઉત્પન્ન થાય છે. સનત કુમાર દેવ નું ચિત્ર દોર્યું તો કહે એ પૂર્વ ભૌમા દેવ તો રાજકુમાર ફતેન્દ્ર કુમાર વર્તમાનમાં ગાંધી સ્વામી નું નામ છે. અત્યારે વૈમાનિક દેવમાં સનત કુમાર દેવ સનત કુમાર જણાય છે એમાં વૈમાનિક ત્યાં સત્સંગ જામે પ્રથમ જ્યાંથી બધા ગયા હોય સંગીત દ્રષ્ટિઓ ગયા હોય ત્યાં ભેગા થાય. ધર્મ કાર્ય પણ સાથે ત્યાં પછી મૈત્રી સરખા ભાવ વાળાની સરખી યોગ્યતા વાળાની ત્યાં પાછી થાય છે. મને ટોટલ ગુરુજી 250 વર્ષ પહેલા ગયા આયુષ ટૂંકા છે ત્યાં આકરો પડે ત્યાં પાછા બીજા થઈ જાય છે.
યુદ્ધ
અબંધ દશા છે. શુદ્ધ પરિણામ છે તે બસ.